તારીખ 28/7/1998 થી તારીખ 2/8/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 141.
અમારા બધાને એક પાર્ટનર હોય કરાટે લડવામાં, તેમાં ઈ થવાનું છે ને, તો મને બીક લાગે છે કે કોઈ મારી સામે સ્ટ્રોંગ કોઈ આવી જશે તો મને મારશે જોરથી, એમ અત્યારથી બીક લાગે છે.
તમારી ઉંમર જ એવી છે, પછી શું થાય.
ચાલે ઓલું નિવેદન કરેલું ને કે પાપાજી સાથે આવી રીતે વાત કરવામાં, એટલે ચાલે નિવેદન કર્યા પછી પણ એવું લાગે કે નિવેદન કરીએ છીએ પણ એ જે નિવેદન કરવા પૂરતું જ કરીએ છીએ, ફેરફાર નથી થતો અંદરથી. પાછું આજ સવારે બી પાછી વાત કરવાની હતી ને એમની સાથે, તો એ થઈ બી આપણે આમ ભૂલચૂક કેવી થઈ હોય ને, દોષથી આવે ને આપણા, એ બતાવે તો એની સામે આર્ગ્યુમેન્ટ બહુ તીવ્રપણે થાય છે. પછરતીમાં આર્ગ્યુમેન્ટ થઈ જાય, બચાવ થઈ જાય, હાઈ ટોન થઈ જાય. આજ સવારે બહુ એવી રીતે પ્રચાર બની ગયો.
ગડબડ ચાલે છે, વધારે ગડબડ છે.
એસે કેવી રીતે આને સુધરે?
નુકસાન સમજવું જોઈએ. આપણા દોષોનું નુકસાન ન સમજાય તો ક્યાંથી મોળા પડે? દોષ છે નુકસાનકારક તો છે જ ને, તો નુકસાનનું વજન ન આવે તો શું થાય? એનું એ થઈને ઊભું રહીએ, લાઇટલી લઈ લ્યો તો
એમાં હું બરાબર છું એવું બહુ ચાલે, એટલે આ બધી ભૂલ થાય છે.
બધી ગડબડ છે બધી. એમ લેવું જોઈએ મારું કાંઈ ઠેકાણું નથી,
બરાબર
એમ ત્યાંથી લેવાનું, હું બરાબર છું એમ નહીં લેવાનું. મારા કોઈ જે ઠેકાણા નથી, આટલા આટલા વર્ષથી સત્સંગ કરીએ છીએ હજી કાંઈ ઠેકાણા પડતા નથી, એમ લેવાનું.
જો દયા શક્તિ કે ઓર પ્રમાદ કે જો પરિણામ ચલતી હૈ ના તો સબ દર્શન વો મેં જાયેંગે. દર્શન વો મેં જાયેંગે સબ, તો એ પરિણામ પકડ મેં આતી હૈ સારે દિન મેં. ઓર આજ સત્સંગ મેં એક ઝુકા ભી આયા થા.
સત્સંગ મેં
નિંદ કા ઝુકા આયા થા.
નિંદ કા ઝુકા,
હા, દોપહર વાલે
મેં વો ભી દર્શન હો ગયા. रुचि और रस कम हो जाता है तो नींद आ जाती है. वो दर्शनों की प्रबलता के कारण से होता है. ये तो जीवन जीवन मरण का सवाल है कैसे नींद आनी चाहिए. जब जीवन मरण का सवाल है तो नींद तो नहीं आनी चाहिए ना. बीमारी में नींद नहीं आती, पीड़ा होती है तो नींद नहीं आती है, ये तो बहुत बड़ी बात है.
भाई श्री, पहले तो हमें पता नहीं चला था, पहले हमें मालूम नहीं पड़ा था, फिर बन्ना बहन ने बोला था ना, तो फिर हमने दोबारा से चेक किया था, तो फिर पकड़ में आया था कि नल्ली बहन ने जो परिणाम बोला था ना, उसके बाद में एक झोंका आया था. आगे से कोशिश करेंगे.
सामान्य जो डिसिप्लिन होता है उससे भी बाहर की बात हो गई. ये तो शिष्ट विरुद्ध बात हो गई। जैसे हम उधर अभी सत्संग कर रहे हैं तो आपस में आवाज़ कर सकते नहीं, बात कर सकते नहीं, घोंघाट कर सकते नहीं, शिष्ट विरुद्ध बात हो गई ना। मानो के किसी को दर्द है खांसी का और बहुत खांसी चढ़ती है तो थोड़ा बाहर निकल जाएगा। तो ऐसे नींद आना वो भी एक शिष्ट विरुद्ध है और दर्शन मोह का तो कारण है, अरुचि होती है तब तो होता है, अरुचि के कारण से होता है।
पहले वैसे ही इनने बताया था ना तो हमें अंदर से स्वीकार नहीं आया था, फिर जब बाद में फिर दोबारा चेक किया, अमिताभ इनने बोला तुम और चेक करना अपने अंदर में, तो फिर जब पीछे चेक किया तो जब पकड़ में आया था।
स्वीकार तो अस्वीकार तो जल्दी करना ही नहीं, भले ही हम सही हो तो भी अस्वीकार जल्दी नहीं करना, थोड़ा तलाश करना, मध्यस्थ हो जाना। नहीं होना चाहिए, बिल्कुल नहीं होना चाहिए।
खत्म हो जाती है लेकिन आती है ऐसा मालूम पड़ता है।
इधर वॉश मशीन रखी है, पानी छाड़ देना मुंह पे आंख में, फ्रेश हो जाना एकदम, खड़े हो जाना। इसमें क्या नींद लेना सख्त मनाई है, कैसा सख्त मनाई है तो चलेगा ही नहीं। या बगल में बैठने वाले को बोल देना कि अगर मेरे को नींद आई तो एक थप्पड़ लगा देना, नींद उड़ जाए। एक दो थप्पड़ खाएंगे फिर नींद आएगी नहीं।
मेरे कोई साथ में बिठा देना
है? क्या बोले मालूम है, जो परलक्ष से दूसरे को देखता है कि ये नींद ले रहा है उसको भी एक लगा देना, इतना परलक्ष क्यों किया। ठीक, दूसरे के सामने क्यों देखते हैं, अपने में ख्याल रखो ना। नहीं, अपना इंटरेस्ट कम हो जाता है, रुचि कम हो जाता है, अरुचि का लक्षण है। हाँ, अरुचि का लक्षण है, सत्संग की अरुचि हुए तो दर्शन मोह तीव्र हो गया, तभी तो हुआ ये बात है।
परिणाम में अच्छे दिखाने का जो भाव है ना, उसको चेक करते हैं फिर भी विकल्प रूप से कई जगह में देखते हैं कि होता है, जिस समय में होता है उस समय में चेक करते हैं, इस समय पता लगता है। तो कई जगह में जैसे कहीं पर जाते हैं ऐसा लगता है कि और सदस्य हैं उनको भी हेलो कर दें, नहीं तो ठीक नहीं लगेगा, इस तरह का परिणाम चलता है।
परलक्ष और लोक संज्ञा, तीव्र परलक्ष और लोक संज्ञा,
बहुत निंदा करते हैं अपने उस पूरे परिणाम को, बहुत ये लगता है फिर भी ऐसा हो जाता है सहज रूप से, कोई ऐसा वो बात दूसरा है हेलो करने का, पर पहले ऐसा लगता है कि जैसे हम नहीं करेंगे तो अच्छा नहीं लगेगा मेरे को।
सावधानी आ गई ना,
सावधानी आ गई।
क्योंकि ऊपर ऊपर से शिष्टाचार हो जाए अलग बात है,
सावधानी आता है,
सावधानी नहीं होनी चाहिए क्योंकि तीव्र परलक्ष जितना है उतना अंतर्मुख होने में हम दूर जा रहे हैं, तो उतना परिश्रम बढ़ेगा हमारा अंतर्मुख आने में। તમારા તમારી યોગ્યતામાં દેહાધ્યાસ નો પ્રકાર તીવ્ર છે જરા, એટલે દરેક ઉદયમાં એ પ્રકાર બહાર આવી જાય છે। એનું ફળ પરિભ્રમણ અનંત વખત દેહ ધારણ કરવા પડે એવું ફળ છે। દેહની સભાનતા આત્માનું ભાન ભૂલાવે, રાગની સાવધાની સ્વરૂપની સાવધાની ભૂલાવે, આ બધા સૂત્ર જેવી વાતો છે, સિદ્ધાંતિક વાતો છે। આત્માનું ભાન ભૂલાવે, સામે સામે છે, ચોંટી જવું જોઈએ એવી વાત છે, ને રાગની સાવધાની સ્વરૂપની સાવધાની થવા ન દે।
મને પેલા તો વિચાર આવ્યો કે દવાનું આમ લીધી કે નહીં, પછી મેં એને જોયું કે મેં તો આ તો દવાનું કહેવા જાઉં છું તોય તે મારે તો મમત્વને તીવ્ર કરીને એનું કારણ મારે વધારે દ્રઢ કરવાનું થાય એટલે તરત એને બ્રેક મારી, હજી બોલ્યો જ નહીં એટલે હજી વિચાર કરે ત્યાં હું બ્રેક મારી, પછી પાછા હું બહાર નીકળ્યો ને લૂના લઈને ત્યારે મને પાછું એમ થયું એટલે કેવું હોય છેતરપિંડી થઈ મો કેવું કે ભાઈ એને સત્સંગમાં આવું છે કે નહીં પૂછી લો, તો લૂના પર બેડી દઉં કાંઈ સાયકલ હાંકી ન કે ત્યાંથી, એટલે એમ વિચાર આવ્યો કે એને જો સત્સંગમાં આવવું હોય ભલે તબિયત ન હોય તો સત્સંગમાં હું વાંધો, એ તો આપણે શ્રી ગુરુની આજ્ઞા છે, એટલે એ કહેવાનો પાછો વિચાર આવ્યો કે ભાઈ એને લેતો જાઓ લૂના ઉપર, તો એ પાછું મને મારા હાથમાં કીધું કે ભાઈ આ છેતરપિંડી છે, આ એક જાતનું મહત્વનું ધ્રુવ બીજું નવું લઈને આવ્યું છે, એટલે પાછું મેં એ વાતને ન્યાય અટકાવીને પછી મેં ઓલું કર્યું કે આ એક જાતનું મારું પરિભ્રમણને જ તે પોષણ આપવા વાળું કામકાજ છે એમ, એટલે એમાં કઈ પૈસી ભૂલ થઈ
જેટલું પોતાપણાથી પરિણામ આવે છે પોતાપણું દ્રઢ થાય છે ઉદયના પ્રસંગમાં, એટલું ધ્યાનમાં આવવું જોઈએ।
ગીર ગયે ને સુબહ વાકિંગ મેં તો એસા મેરે કો ભાવ નહીં ચલા કે ભાઈ ગીર ગયા, પહેલે તો નહીં ચલા, ફિર સબ જને આ પર સબ મુમુક્ષુર ગયા ને ઉનકે પાસ, તો મેરે કો ધ્યાન આયા કે મેં તો પૂછી નહીં ઉનકો, फिर ऐसा भाव आया कि साक्षात परमात्मा पूछ रहे और सब मुमुक्षु पूछ रहे तो मेरे क्या जरूरत है पूछने की, ऐसे भाव आया। फिर थोड़ा पीछे रुक के उनको पूछी क्या चक्कर आए क्या, तो उन बोले नहीं चक्कर नहीं आया, ऐसे गिर गए। तो वहाँ तो बस इतना ही हुआ। फिर यहाँ आके बैठे, प्रवचन हुए बाद में मैं उनको पूछी कि आप यहाँ रहो तो मैं हल्दी दूध यहीं दे दूँ, तो उन्होंने बोले नहीं नहीं। तो मैं बोली वहाँ चलूँ क्या, तो उन बोले नहीं। तो जब तो मैं इतना ही पूछ के रह गए, फिर उन चले गए। बाद में ऐसा भाव आया थोड़ी देर रुक के कि सब जने क्या बोलेगा कि भाई इतना गिर गए, तो उन तो वहाँ बैठी है फिर यहाँ आए नहीं, ऐसा थोड़ा भाव चला भाई श्री। तो मैं मीता बहन को बोली मीता बहन मैं मंदिर जी जाऊँ तो थोड़ा जल्दी चली जाऊँगी, तो उनको शायद मार आर लगे तो डॉक्टर साहब आते हैं ना मंदिर में रजनी भाई, तो उनको बता देंगे बोल के ऐसा परिणाम चला। तो ये भाई भाई श्री लोक संज्ञा है,
अपना तो का
अपना तो है।
આપણે આજ સવારે જેની પાસે કમ્પ્યુટરની સિસ્ટમ લીધી છે એ અમુક છેલ્લા 5-6 દિવસથી આવતો નહોતો, આપણે એને કંઈક કામ માટે બોલાવતા હતા, શનિવારે એનો સામેથી ફોન આવેલો કે હું આજે રાતના આવું છું અને બેસીને આજે કામ પતાવી દઈએ આપણે, શનિવારે આવ્યો નહીં, સોમવાર ગયો, મંગળવાર ગયો, આજે બુધવાર ગયો, આજે થોડા પરિણામ બગડ્યા અંદરમાં, એટલે એમ થયું કે આજે એની ઓફિસમાં જઈને થોડુંક એને ફાયરિંગ આપવું પડશે, એટલે આજે એ અભિપ્રાયપૂર્વક એની ઓફિસમાં હું ગયો એને કંઈક કહેવું છે આપણે, એટલે ત્યાં ગયો એટલે મારો ટોન બી બદલાઈ ગયેલો ત્યાં ગયો પછી, એટલે મેં એને સીધું ગયો ત્યારે એ તો હતો ને એનો પાર્ટનર હતો ઓફિસમાં, એટલે મેં એને પૂછ્યું શું તકલીફ શું છે ભાઈ તમને, હું તમને આટલા ફોન કર્યા અને તમે સામેથી કહો છો હું આવું છું,
ચીની હોય કભી યા જ્યાદા પત્તી કી હો જાય તો ઉસ સમય પતા તો લગતા હૈ કે ચીની નહીં હૈ યા જ્યાદા પત્તી હો ગઈ હૈ, લેકિન હા લેકિન ફિર ઉસે મતલબ ઉસકા કોઈ જૈસે દૂધ ડાલના યા ઉસકો સહી કરના વો ભાવ તો નહીં આતા, ફિર જૈસી હોતી વૈસી ફિર લેતી હૈ, ફિર જૈસે દાલ મેં નમક નહીં ડલતા હૈ કભી યા સબ્જી મેં ભી નમક ડાલના ભૂલ જાતે હૈ કભી કભી, તો એક વાર તો ખ્યાલ મેં તો આ જાતા હૈ,
છોડ દિયા તા બીચ મેં ચાહે
હા છોડ દિયા તા, તો જૈસે અપને લીએ અલગ સે નહીં બનાતી હૈ, જૈસે જે લોગ કોઈ બનાતે હૈ તો સાથ મેં લેતી હૈ, અપની તરફ સે અપને લીએ ચલા કે નહીં બનાતે હૈ, ઓર દૂધ હોતા હૈ તો દૂધ ભી લે લેતે હૈ,
છોડ દિયા તા ફિર શુરૂ કૈસે કિયા,
એસે દૂધ સે ફિર બહોત જી ઘબરાતા થા,
દૂધ ભી છોડ દેતે હૈ ઇસમે,
બીચ મેં દો દિન તક દૂધ ભી નહીં લિયા થા, વૈસે ખાલી નાસ્તે હી કિયા થા,
ચાય ભી છોડ દેના, દૂધ ભી છોડ દેના,
કલ સે નહીં લેંગે,
દો હા કુછ નહીં લેવે તો ક્યા આપત્તિ,
હા નહીં કોઈ નહીં કલ સે નહીં લેંગે,
ફિર ઝંઝટ હી નહીં,
વો જૈસે ખાલી પેટ રાત કો એસે લેતે હૈ ના ખાલી દૂધ તો રાત કો ફિર જી ઘબરાતા થા,
કૃપાલુ દેવ કા એક બાત હૈ કે મુમુક્ષુ કો ઇસ ચીઝ કે બિના નહીં ચલે, કિસી ભી કોઈ એક ચીઝ કે બિના નહીં ચલે, એસા નહીં હોના ચાહીએ, તો વો બાત હમકો લાગુ કરની ચાહીએ હમારે મેં, કોઈ ભી એક ચીઝ સે અગર હમે નહીં ચલતા હૈ એસા લગતા હૈ તો હમકો દેખના હૈ કે ક્યા હો જાતા હૈ, હમકો દેખ લેંગે હો કરકે ક્યા હો જાયેગા, વાસ્તવ મેં તો કુછ હોને વાલા તો હૈ નહીં, લેકિન અપના જો કલ્પના હૈ યા અપના જો પકડ હૈ या एक बंधन है वो छूट जाएगा, फायदा तो वो है। और फिर मनोबल इतना मजबूत हो जाएगा कि कोई भी चीज कैसी भी हो चल जाएगा।
પછી આજે મેં બપોરના સત્સંગમાં મીતા આંટીને શાક બાબતમાં વાત કરેલી, તો એમાં એમણે છે ને મને ચેક કરવા કીધેલું કે એક વાત એમ કીધેલી કે હું જ્યારે પણ શાક બનાવ્યું હોય ત્યારે હું મમ્મી કે પપ્પાને એમ પૂછી લઉં કે શેનું શાક છે, તો એમાં મીતા આંટી કીધેલું કે ચેક કરજે કે શું અભિપ્રાય છે અને એ કેવી રીતે તૂટશે અને શું કરવું કરવાથી તૂટશે। પછી તો એમાં મેં ચેક કર્યું, એમાં અભિપ્રાય હતો કે આ શાક મને ભાવે છે અને આ શાક નથી ભાવતું એવી રીતે, અને એ વખતે એમ લાગ્યું કે હું અગર આવી રીતે ઈષ્ટ અનિષ્ટ પણ બધા શાક ને બધામાં કર્યા કરીશ તો હું મારો બેડો ક્યારે પાર થશે, હું ક્યારે સંસારથી છૂટીશ, પછી એવી રીતે એમાં થતું હતું।
ઈષ્ટ અનિષ્ટનો અભિપ્રાય કરી રાખ્યો છે, એ અભિપ્રાય તોડવાનો છે, ગમે તે શાક હોય ને પૂછવાની શું જરૂર છે, ભાણામાં વૈખાઈ લેવાનું આંખું મીચીને, કેવી રીતે આંખું મીચીને ખાઈ લેવાનું, જે ભાણામાં આવ્યું માથા કૂટશું, નકામી આકુલતા કરવી આ ભાવે છે ના નથી ભાવતો ના હારું છે ના નથી હારું।
પછી અને એમને બીજી વાત એમ કીધેલી કે આપણને જે જમવામાં રસ પડે છે અને એમાં જે ઈષ્ટ અનિષ્ટ પણ થાય છે એનો અભિપ્રાય શું છે એ ચેક કરવાનો, પછી તો એમાં એ ચેક કર્યું તો જ્યારે પણ કોઈ બી ભાવતું શાક ન હોય ને ત્રણ ગમાના એના પરિણામ થઈ જાય કે આ શાક મને નથી ભાવતું કે મમ્મીએ આ શાક બનાવ્યું એવી રીતે, અને એના પર મીતા આંટી કીધેલું કે એ તો આપણને બનાવી દે છે એટલે આપણને એમને ઉપકારી માનવા જોઈએ, પણ એના બદલે અણગમો થાય છે।
આમ તો ખાસ કરીને શાકની બાબતમાં તારા પરિણામ વધારે ચીકણા છે, એટલે હર વખત જે કાંઈ ગડબડ થાય છે એ શાકમાંથી થાય છે, હે ને, આપણે એ શાક ઉપર જ ચોકડી મૂકી દેવી છે, ગમે એ શાક હોય ને જેને જ્યાં પરિણામ ચીકણા થતા હોય તેને, જ્યાં જેના પરિણામ ચીકણા થતા હોય એ ભયંકર બંધન છે જીવને, એ બંધનથી છૂટી જવું જોઈએ। તો આપણને એમ લાગે છે કે એક જગ્યાએ આપણને થાય છે, પછી બધે થવાનું, એનલાર્જમેન્ટ બધે થઈ જવાનું, જોઈએ જ નહીં કોઈ પણ પ્રકારમાં જોઈએ જ નહીં। મુક્ત થવું છે એનો અર્થ શું? કોઈ ચીજથી બંધાવવું નથી, કોઈ પૂતગલોથી બંધાવવું નથી, કોઈ વ્યક્તિથી બંધાવવું નથી, કોઈ વસ્તુથી બંધાવવું નથી, એનું નામ મુક્ત થવું છે। પૈસાનું ક્ષેત્ર તો વસ્તુ આપણું ક્યાં છે, એ તો આ લોકોનું છે, જેન્ટ્સ લોકોનું છે, આપણે તો હજી ખર્ચ ન કરવો કરવો એ બાબતનો સવાલ છે, વાપરવા વાળા છે આપણે, ક્યાં સવાલ છે।
તો પણ ભાઈ શ્રી ક્યારેક પૂછી લેવાય છે કે એ પાર્ટી પાસે આપણા કેટલા બાકી છે,
જે વહીવટ આપણે કરવાનો નથી એમાં શું કરવા માથું મારીએ, જે વહીવટ આપણે કરવાનો જ નથી એમાં આપણે શું કરવા માથું મારે, આમ તો આમ તો બહુ દર્શન લેવું ને કારણ વગરનું ટેન્શન ઊભું કરવું ને, તમે તો બધો અનુભવ કર્યો છે, એવું નથી કે ભાઈ નેલચંદભાઈ બી શ્રીમંત હતા, એમના પિતાશ્રી શ્રીમંત હતા, ને એવું કઈ હતું નહીં. જે કાંઈ છે એ તો કિશોરભાઈથી થોડું ઘણું થયું છે. પછી આપણે તો બધો અનુભવ કરેલા છે, તમે તો લગ્ન કરીને આવ્યા ત્યારથી બધો અનુભવ તો કર્યો જ હોય. પછી આપણે હું અમારે કોઈ વાર મારો દાખલો આપું ભાઈ. કોઈ વાર અમારે વાયદાનો કામ હતો અને બજારમાં ગ્રાહકમાં પણ કોઈ વાર થપાટ ખાઈ જઈએ, કોઈને પૈસા રહી જાય, કોઈ વખત બજારમાં થપાટ ખાઈ જઈએ આપણે ધંધાની અંદર. એક તો સામાન્ય મૂડી હોય ને એમાં મોટી થપાટ ખાઈ જઈએ તો એમ લાગે ને કે ભાઈ આ એકદમ પૈસા ઓછા થઈ ગયા. હું તો એક જ વિચાર કર્યો કે આપણે લઈને ભાવનગરમાં આવ્યા ત્યારે હું લઈને આવ્યા હતા, બીજું કાંઈ સમાધાન ન આવડે તો પારમાર્થિક વાત જુદી છે, તો વ્યવહારિક વાત છે. આપણે શું લઈને આવ્યા હતા? અમે તો કાંઈ લઈને જ નહીં આવેલા, હાવ ખાલી હાથે આવેલા, એક પૈસો બેંક બેલેન્સ નહીં, બેંકમાં ખાતું જ નહોતું. પછી બેંક બેલેન્સ સવાલ નહીં, ખાતું હોય તો બેલેન્સ હોય ને, હવે 5 રૂપિયા 10 રૂપિયા રાખવાના હોય, કાંઈ જ નમડે. અને જેટલા વર્ષ ખાધું પીધું એટલું તો આપણે લઈ ગયા અહીંથી, ભાવનગરમાંથી લઈ ગયા. જેટલા વર્ષ ખાધું પીધું એ તો ભાવનગરમાંથી એટલું લઈ ગયા આપણે, અહીં તો ક્યાં ભાવનગર તો કાંઈ લઈને આવ્યા નહોતા આપણે. બહુ તો હું બધું વિરોધ છે તો આપણે તો મસ્તાઈ કંઈ નહોતા લઈને આવ્યા. એમ જેટલો ખાઈ ગયા પી ગયા એટલું તો આપણો નફો થઈ ગયો ને. એટલે આપણે શું વિચારવાનું? અને જેને માથે બીજા કામ કરનારા હોય ને, આ તો તમે તો સ્ત્રી પર્યાયમાં છો, પણ આ નીરવ છે કે કોઈ નાનો ભાઈ છે કે કોઈ બી જે બોજો ઉપાડતો હોય જે એને એને તો શું કરવા, બોજો જ ઉપાડવો જોઈએ. જ્યારે બીજા બોજો ઉપાડતા હોય આમાં શું છે? સત્તા ને ઉપાધિ એક સિક્કાની બે બાજુ છે. જે બોજો ઉપાડે એની સત્તા ચાલે, એને એને ઉપાધિ કરવી પડે. હવે આપણી સત્તા હાલતી હોય ને આપણે શું કરવા ઉપાધિ કરીએ? એ કયો છે? ઉપાધિ કરનારની સત્તા હાલવાની, સત્તા હાલવશે એને ઉપાધિ કરવી જ પડશે. આમાં તો કાંઈ બીજું હાલ એવું નથી. હવે આપણા હાથમાં જો સત્તા જ ન હોય તો ઉપાધિ આપણે શું કરવા કરવી? છે તમારા હાથમાં સત્તા? ભાઈ કોને કેટલા ધીરવાન, કોને લીયાવાન, કોને દિયાવાન, કાંઈ આપણા હાથમાં કાંઈ છે નહીં. આપણે શું કરો ઉપાધિ કરીએ? આપણે આપણું કામ ન કરીએ? જેટલું ઉપાધિ કરશું ને એટલું આપણું કામ બગડવાનું છે, એટલા પરિણામ બગડવાના છે. પોતાપણું મૂકવા માટે કુટુંબ પરિવાર સંપત્તિ, એમાં પોતાપણું મૂકવા માટે તો આપણે રોજ 2 કલાક સ્વાધ્યાયમાં આવીએ છીએ, અને એ આપણી મહેનત, એ સમય, એ શક્તિ ખર્ચીએ છીએ, એ નકામી જાય છે. ઘરે જઈને આપણે સ્વાધ્યાય કર્યો એનો ઓટલો વાળી દઈએ, મમત્વ કરીને, પોતાપણું કરીને. આપણું બધું કર્યું કાર્યું નકામું, સમજ્યું નકામું, સમજાય નકામું, આવ્યા ગયા એ નકામું, સમય શક્તિ ખર્ચાય નકામું, શું કરવા કરવું? જૈસે હમ 2 ઘંટે તો સ્વાધ્યાય કરતે હૈ ઓર ઘર જાકે હમ ફિર હમ અપના અપનત્વ કરને લગતે હૈ. અમારા તો જો સત્સંગ ક્યા હો તો નિષ્ફળ ચલા, નિષ્ફળ હો ગયા. કુછ વાત સુની સમજી હો તો ખતમ હો ગઈ, ક્યા ફાયદા હૈ? આપ કભી મહેન્દ્ર કુમારજી કે કામ મેં માથા લગાતે ક્યા? નહીં લગાતે. તો લગાતી હૈ તો બોલે કે આપ ક્યો લગાતે? જો યે કિશોરભાઈ કરને વાલે તો આપકો ક્યા માથા ક્યો લગાના? બહુ ભાગ તો લેડીઝ લોગ નહીં લગાતે, બહુ ભાગ નહીં લગા. કોઈ જ્યાદા બુદ્ધિમાન હોતે વંદના બેન જૈસે તો લગા દેતે, अपने को बुद्धि का प्रयोग ऐसे अपने को नुकसान करने में नहीं लगाना है। हमको मालूम है वो माथा लगाती है, राणा भाई को ऐसा करना चाहिए, राणा भाई को ऐसा करना चाहिए, राणा भाई को ऐसा करे, जो करना है वो करे, नो करना है तो मत करे, अपने को क्या। जिसकी जो जिम्मेवारी वो निभाएगा, क्यों नहीं निभाएगा, क्यों माथा लगाए। अपने पास समय है का, शक्ति समय दोनों नहीं है, अपना काम करना सब बाकी है।
ગળી હોય ને એટલે એમાં અણગમું થાય છે, એટલે ઓછી ગળી હોય તો ગમે અને વધારે ગળી હોય તો પછી અણગમો થાય,
એ નક્કી કરી રાખ્યું છે। વાત તો આવે છે કે આખું વીચીને ખાવાનું,
વૈશી અને વધારે ગળીમાં મને આઈસ્ક્રીમ ભાવે છે, ખાલી આઈસ્ક્રીમ જ ભાવે વધારે ગળી,
બહુ ગળ્યો હોય તો
પણ ભાવે,
તારો કોન્સેપ્ટ થયો ને એવું છે, બધી ગડબડ છે।
અને મને સારા દેખાડવાનો ભાવ એ રીતે છે, મને સારા દેખાડવાનો ભાવ એવી રીતે છે કે જેમ કે મને નેલ પોલિશ તો ગમે અને હું વ્યક્તિને દબાવી રાખું, એટલે જ્યારે હું જયપુર ગઈ હતી ને એટલે મારા મામી પાસે હતી તો મેં લઈ લીધેલી એક, તો કાલે ભેંસી મારતી એટલે મને મન થયું તો લગાડી ગયું, પછી મેં મિતાડીને બપોરે કીધું તો એમણે કીધું કે તું રસને ચેક કર પોતાને નેલ પોલિશમાં કેટલું આવે છે, અને પછી એમણે એમ પણ કીધેલું કે ભેંસીને પૂછજે એમને કેટલી ગમે છે।
ગડબડ વધતી જાય છે ને તારે,
તમારો અભિપ્રાય પૂછે છે,
હજી તો ટિંડોરા જેટલા છે એમાં સારું દેખાડવાની વાત છે। પછી કેટલા સંસ્કાર દ્રઢ થાય,
પછી પછી મેં એમાં વિચાર્યું કે આની પાછળ મારો અભિપ્રાય તો મને એમ જ લાગતો હતો કે મારે સારા દેખાવું છે, અને પછી મને દેહપરિશમાં રસ હતો પણ હું વ્યક્તિને દબાવીને રાખતી હતી તો પછી એનાથી વધારે નુકસાન થતું હતું, જ્યારે પણ હું જોઉં એટલે અંદરથી થવા માંડે કે લગાડું
એમાં આત્માનું અકલ્યાણ થાય છે એવો વિચાર કેમ નથી આવતો, આત્મકલ્યાણ કરવું છે એનું શું, એ વિચારનું શું, હે એટલે તો તું બાંધણી આવી ત્યારે તો એમ કે મારે તો ભણવું નથી ને આત્મકલ્યાણ કરી લેવું છે, હવે હારા દેખાવાનું ક્યાંથી આવી ગયું આટલું બધું, હે બહુ ગડબડ વધી ગઈ કાંઈ। પાઈ ગયું છે આ બધા ખોટા અભિપ્રાયો છૂટવા માટે એ બધું લાગુ ન કરીએ આપણે, તો જે પ્રકૃતિ છે એ તો અવારનવાર જોર કરવાની, આ જોડી પ્રકૃતિ છે ઉતાવળાપણાની, એ તો દુઃખ દેવાની જ છે પ્રકૃતિ, તો બધી આકુલતા વધવાની જ છે. શાંતિના રસ્તે જવું છે, આત્મશાંતિ જોઈએ છે, ઠરેલપણું તો આવવું જ જોઈએ. લૌકિક માણસોમાં ઠરેલપણું હોય છે, આપણે તો પારમાર્થિક રસ્તે જવાવાળા છે, પણ લૌકિક માણસો ઠરેલ હોય છે કે આકરા ઉતાવળા થઈને કામ કરતા નથી, શાંતિથી વિચારીને ધીરજથી નિર્ણય લે છે. આપણે તો વિચાર કરવો રહ્યો.
ભાઈશી, ખાવા પીવાની બાબતમાં ભાઈશી, હું મારા પરિણામની ચર્ચા ઘણી વખત નથી કરતો, એટલે એને હું લાઇટલી લઈ લઉં. કોઈ બી વાત હોય ને તો એવું મને આજ બપોરે લાગતું હતું ભાઈશી, સત્સંગમાં બપોરે, અને મારા પરિણામ ઘણા મતલબ એમાં રસવાળા હોય છે, મને પછી આજ ખ્યાલ આવતો હતો, બધું યાદ આવતું હતું, એટલે મતલબ હું જમી લઉં, પછી કંઈક વળી કંઈક ખાવાનું મન થાય તો નાસ્તાનો ડબ્બો ખોલીએ, આ છે એવા બધી વાતને હું બહુ લાઇટલી ભાઈશી લેતો હતો અત્યાર સુધી. અંદર રસો એટલે સ્ટોરમાં જઈને આપણે જમી લીધું હોય પછી પાછું કંઈક લેવાનું મન થાય તો વળી કંઈક લઈ લઈએ, બસ એવી એવી રીતે મારા ઘણી રીતે મારા પરિણામ ટૂંકમાં ચાલે. મને ગળું ગળી વસ્તુ ભાવે તો એ તો મને યાદ આવી જાય એકવાર કંઈક ગળું લેવાનું, પછી ન લઈએ એ અલગ વાત છે, પણ પછી એવી રીતે પરિણામ ચાલી જાય છે, એ રીતે ગળી વસ્તુ ભાવે છે એ પ્રકાર પણ છે ભાઈશી. અને પછી મોટી ભૂલ તો એ થઈ ગઈ, મેં ક્યારેય ભાઈશી એની માટે કોઈ ચર્ચા નથી કરી અત્યાર સુધી, અને એની માટે કોઈ પ્રયાસ એવો નથી કર્યો. સવારે તે હું ફેક્ટરીએ ગયો હતો આજ વહેલો, તો નાસ્તો બાકી હતો મારે, તો મેં ઘરે ફોન કર્યો હતો. એકચ્યુઅલી હું હિન્દી કરતો હતો, મને એમ થયું ઘરે નથી જવું હવે, કાંઈ એક ધારો ટાઈમ મળી જશે અહીંયા બહારથી કંઈ ખાઈ લેશું, તો પછી મેં ઘરે ફોન કર્યો ને આવી રીતે હું નથી આવતો ને નાસ્તો કરવા નહીં આવું એમ, હું અહીંયાથી કરી લઉં છું. ત્યારે પછી નાસ્તામાં શું બને એવું છે પૂછવાનો વિચાર આવી ગયો હતો, તરત સ્ટ્રાઇક થયું હતું પછી મને, પછી પૂછ્યું નહોતું મેં, પણ એ વાત નહીં તો એની ઉપર પછી કંઈ બીજું મને નહોતું કંઈ આગળ ચાલ્યું આવી, એટલે ખ્યાલ આવી જાય પછી કંઈ મારું ચાલે નહીં એવી રીતે મારે હંમેશા થયા કરે છે. અને હું ક્યારેય એની પછી મેં ચર્ચાય નથી કરી મેં ક્યારેય, એની વાતને અળવેકથી લીધી જ ભાઈ છે,
કરવી જોઈએ ચર્ચા.
જી ભાઈ છે, હવે ફેરફાર કરી નાખીશ.
બહુ ભાગ આપણે શું કરતા હોય છે,
હાજી કે
આપણા પરિણામ સારા ન હોય તો પણ દુર્લક્ષ કરી લઈએ,
હા ભગવાન
લાઇટલી લઈ લઈએ.
જી ભાઈ છે,
ઉપયોગથી એક પળ પણ ભરનાર છે,
હાજી
પાત્રતાના લક્ષણમાં.
જી
105 પત્રમાં.
જી,
આત્માર્થીનું સ્વરૂપ જે કીધું છે એ 10 વચનોમાં.
હા જી,
એ 10 આપણામાં લાગુ કરવા જોઈએ શક્ય એટલા,
બરાબર,
અને એવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ,
બરાબર.
જો આપણે જે સાંભળીએ છીએ સમજીએ છીએ અને એવા થવાના પ્રયત્નશીલ ન રહીએ,
હા જી,
તો એનો અર્થ કે આપણે જે સાંભળીએ છીએ સમજીએ છીએ એની ઉપેક્ષા
ચાલે છે
કરી લઈએ છીએ.
હા જી,
કેદી સુધારો કે દિવસે થાય, જે વસ્તુ લાગુ કરવાની છે એપ્લાય કરવાની છે,
જી હા,
એની ઉપેક્ષા કરી લઈએ છીએ, કોઈ દિવસ આપણો તો કાંઈ કામ જ ન થાય ને.
બરાબર છે,
સત્સંગના પત્રમાં આવ્યું આપણે 609માં, 609 તો લખ્યો ને.
હા જી ભાઈ,
કે તો લખ્યો છે.
જી,
કે મિથ્યાગ્રહ સ્વછંદ
અને પ્રમાદ,
પ્રમાદ
ઇન્દ્રિય વિષય
અને ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા ન કરી હોય આ કારણોથી સ્વછંદ નિષ્ફળ જાય છે. આપણને કયું કારણ છે ફટ લાગુ થવું છે, ચારમાંથી આપણે ક્યાં છીએ, ચારમાં છીએ, બેમાં છીએ, એકમાં છીએ, વાંચીએ સાંભળીએ ત્યારથી લાગુ કરવું જોઈએ, ત્યાર પછી વિચારમાં ચાલવું જોઈએ, ત્યાર પછી એપ્લિકેશનમાં ચાલવું જોઈએ.
બધું ભાઈ પરલક્ષ્ય થાય.
પૂછું એક વાર આત્માને જોરથી જરા,
જી ભાઈ,
આત્મ કલ્યાણ કરવું છે કે નથી કરવું? આમને આમ કેટલો વખત બગાડવો, ક્યાં સુધી બગાડવું? અનંતકાળ કાઢ્યો, હજી આવી આવો સરસ મોકો મળ્યો, આવી સરસ તક મળી, હજી બગાડવું છે? પછી ક્યારે વારો આવશે? આવી ઉપેક્ષા થયા પછી શું થાય છે કે ફરીને એવો બોધ પ્રાપ્ત થવાનો અવસર બહારમાં પણ મળતો નથી, કેમકે બહારથી મળે અને ઉપેક્ષા કરે,
બરાબર,
પછી બહારનો પણ મળવો બંધ થશે, શું કરશો? પછી મળે ત્યારે કામ કરતા નથી, નહીં મળે ત્યારે ક્યાં કરવાનો સવાલ ઊભો થાય? આ બધું વિચારવું જોઈએ, ગંભીરતાથી વિચારવું જોઈએ.
ભાઈ છે, આજે સવારે નાવા બેઠો ત્યારે આમ જનરલી ગરમી હોય ત્યારે ઠંડો પાણીનો ઉપયોગ કરીએ છીએ, અને ઠંડક હોય ત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આજ સવારે નાવા બેઠો ત્યારે ગરમ પાણી લીધેલું, આજે તો શરૂ કર્યું નાવાનું ત્યારે સારું લાગ્યું, એની અંદર ગમ્યું, એની અંદર તરત એમ થયું કે આમાં આ ભાવ જે આવે છે ગમવાપણાનો, એની અંદર જે આકુલતા લાગવી જોઈએ આકુલતા તો નથી લાગતી, ને આપણને ઉલટાનું સારું લાગે છે આની અંદર. એટલે તરત જ એ વખતે જોવાનો પ્રયાસ કર્યો કે ભાઈ આમાં આકુલતા કેવી રીતે છે આની અંદર, થોડાક ઊંડા ઉતરીને એ ભાવને તપાસવાનો પ્રયાસ કરેલો. તો એની અંદર પહેલી વખત તો સારું લાગી ગયેલું, પછી જયારે તપાઈશું ત્યારે એમ લાગ્યું કે એના ખરેખર એને ભોગવવામાં આકુલતા છે. એના પછી થોડી વિચારણા એની પર લંબાતી હતી કે ખરેખર તો પછી વાસ્તવિક સુખનું સ્વરૂપ કેવું હોય, આમાં જાતિ કેવી હોઈ શકે આની અંદર. એટલે આ અંદર ચાલીને પછી નાહીને બહાર આવ્યો, પછી ઇસ્ત્રી કરવા બેઠો કપડાને, આ બધું ચાલતું હતું ત્યાં અંદરમાં એક વિચાર આવી ગયો એની અંદર કે એમ નેગેટિવ થિંકિંગ આવ્યું કે આ કામ કેવી રીતે થશે આપણાથી, એમ આ કામ નહીં થઈ શકે આપણાથી. એટલે ઓલું જે ચાલતું હતું મારું એમાં આ ભાવ આવ્યો અને એનું જે ચાલતું હતું એ બંધ થઈ ગયું સાવ. એનું પછી બહુ મારી જાત ઉપર મને ચીડ આવી કે શા માટે હું આવું વિચારું છું એમ. એવી રીતે નેગેટિવ સાઈડનું થિંકિંગ ક્યારે આવી જાય છે આની અંદર,
હમણાં આવ્યું છે.
હાજી, એટલે એમાં વિચાર એવી રીતે આવી જાય કે આ કામ નહીં થઈ શકે આપણાથી, એ ટાઈપનું થિંકિંગ આવી ગયું સવારે.
બધું વિસ્મરણ થઈ જાય છે
જી,
બધું વિસ્મરણ થઈ જાય છે, સાંભળ્યું છે, વાંચ્યું છે, પછી જે સંયોગોની વચ્ચે આપણે આ કામ કરીએ છીએ બધું વિસ્મરણ થઈ જાય, એવું થાય છે. ક્યા હૈ કે અભી તક બહોત પઢા હૈ સુના હૈ ઓર જિસ કારણ સે નિવૃત્તિ લેકર કે ઇધર આયે જિસ ધાર્મિક સંજોગ કે બીચ મે હૈ સબ વિસ્મરણ હો જાતા હૈ તબ તો ડિપ્રેશન મે આતે હૈ કે યે કામ હમારે સે હોગા નહીં, સબ વિસ્મરણ હો જાતા હૈ. વિચારના, સ્મરણ કરના, ચિંતન કરના, ફિર લાગુ કરના, યે બાત તો સબ ચલી ગઈ ને, સબ કે સબ ચલી ગઈ. ખેદ થવો જોઈએ પણ ડિપ્રેશન આવે એવું નહીં. ખેદ તો જરૂર થવો જોઈએ કે આપણું કામ થતું નથી, ક્રમ પ્રવેશ થતો નથી, એનો ખેદ થવો જોઈએ. ડિપ્રેશન આવે એવી રીતે નહીં, એ પ્રકારે નહીં. એમ થયું જોવું કાલના સ્વાધ્યાયમાં જ કેવું થયેલું છે. આપણે ફરીને લઈશું એ પારિગ્રાફ. બહુ સરસ વાત છે. છૂટવાના કામે ને કોઈ બાંધી શકતું નથી, બંધનના કામે ને કોઈ છોડાવી શકતું નથી. બસ એક એક સત્પુરુષના વચનામૃત ઉપર વિચાર કરો, ઊંડા ઉતરો, ઘણું ચાલે એવું છે અને ઘણું અનુભવ ગોચર થાય એવું છે આપણા પરિણમન ઉપર.
બીજો સવારે બજારમાં ગયા હતા સત્સંગ ભવનમાંથી, એટલે મારા ચશ્માની ફ્રેમ ઠીક કરાવી હતી એટલે હું એ કરાવતો હતો, અને ચારું છે બાજુની દુકાનમાંથી કંઈક રાખડી એને લેવાની હશે એટલે બાજુની દુકાનમાંથી લેતી હતી. મારું કામ પૂરું થયું હું બહાર આવ્યો, પછી જોયું તો એ રાખડી લેતી હતી. બે ચાર મિનિટ થઈ પછી મને અંદર આકુલતા થવા માંડી, મને જલ્દી પતાવ્યો તો સારું, બીજા ત્રણ ચાર કામ હતા. એટલે પછી મેં તો પૈસું મેં કેમ કેમ આકુલતા થાય છે મને, મેં એક મિસકોન્સેપ્ટ મારો દેખાયો. કેમ કે જ્યારે બી ખરીદી કરવા જઈએ ત્યારે એક અભિપ્રાય બંધાઈ ગયો છે કે આને ખરીદી કરવામાં બહુ વાર લાગે છે, અને મારે બીજા ત્રણ ચાર ઠેકાણે જવું હતું એટલે આકુલતા થતી હતી કે ભાઈ જલ્દી કામ પતાવીને નીકળી જઈએ. એટલે એક ચારુ માટેનો એક મિસકોન્સેપ્ટ દેખાયો કે ભાઈ એને ખરીદી કરવામાં બહુ વાર લાગે છે, આકુલતા એમાંથી ઊભી થતી હતી.
કાલ રાત ના વરસાદ હતો ને પછી આવ્યા ને એક વાર પછી ચિંતારૂપ પરિણામ થઈ ગયા હતા. પછી આપે કીધું તું ને કે જે કામ કરવાની ના પાડી હોય છતાં કેમ થાય છે, પછી છતાં થઈ જાય છે મારાથી, છતાં મારાથી થઈ જાય.
એ તો થઈ જાય, તમારી ભૂમિકામાં થઈ જાય એનો સવાલ નથી. જાગૃતિ રાખવી સ્વાભાવિક નથી, સ્વાભાવિક છે પણ પ્રયત્ન કરવો. કેમ થયું આમ?
ભાઈજી રસ્તા ઉપર ઘણા જતા હતા પલડીને, કોઈ માટે કઈ વિચાર નહોતો આવતો, અને કેટલા જીવ આમ નામ કચર ગાણ વળી જતો હોય, કોઈ માટે કઈ વિકલ્પ નથી, કેમ આ જીવ માટે જ એવું થાય છે?
બરાબર. એ વખતે કઈ વિચાર આવ્યો કે પાછળથી આવ્યો કઈ?
પછી ત્યારે લાગતું હતું કે હું પ્રણામ કરું છું તો કેટલાક ખોટા કરું છું.
એવું છે, પરિણતિ તો ચાલતી જ હોય છે, પોતાપણાને ઉદય આવે ત્યારે ઉપયોગ થાય છે, પરિણતિ તો ચાલુ જ હોય કે આ મારા છે, આ મારો છે, આ મારા છે. પછી આવો પ્રતિકૂળતાનો ઉદય આવે ને ત્યારે એનો ઉપયોગ થઈ જાય એટલે ખ્યાલ આવે. યથાક્રમે પરિણતિ બદલવાની છે. સ્વરૂપ નિશ્ચયથી જ્યાં સુધી આત્મામાં આત્માનો નિશ્ચય ન થાય, તો પરમાત્માનો નિશ્ચય તો કર્યો જ છે, પરિણતિ ચાલુ જ છે. પછી આવા પ્રસંગે ઉદય આવે છે એટલે ખબર પડે આપણને. એ ક્યારે ખબર પડે? કે થોડી વિચાર શક્તિ હોય તો, નહીંતર તો લોકો તો કાંઈ એમાં અપરાધ ગણતા જ નથી. પોતાના કુટુંબ પરિવારમાં પોતાના જણ ગણવા, કુટુંબીજનને પોતાના જણ ગણવા, એમાં કોઈ અપરાધ તો ગણતું જ નથી. સંસારમાં તો એ કંઈ અપરાધ ગણાતો જ નથી. આ તો પરમાર્થ માર્ગની અંદર જ્ઞાનીઓએ પ્રકાશ પાડ્યો છે કે તારું અધોગતિનું નરક નિગોદનું કારણ જ આ છે. કોઈ પણ અન્ય જીવને વિશે, બીજા જીવને, બીજા જીવમાં પિતા પુત્ર ભાઈ બહેન પતિ પત્ની એ જે કાંઈ મારું છે એ કરવું, એ જ નરક નિગોદનું કારણ છે. એટલે નાનો સૂનો અપરાધ નથી. એમ ત્યાં ધ્યાન દોર્યું છે, આપણે એ વિષય ઉપર વિચાર કરીએ છીએ એટલે આપણું ધ્યાન જાય. આપ લોગો કી ભૂમિકા મેં ભયંકર પરિભ્રમણ કા કારણ દિખના ચાહીએ. ભવભ્રમણ કા ભય હોને સે પતલા પડેગા પરિણામ, કમજોર પડેગા. કમજોર હોને કે બાદ વો જાયેગા, જાયેગા તો સ્વરૂપ નિશ્ચય કે કાલ મેં જાયેગા. પહેલે કમજોર હોના જરૂરી હૈ. તો જિસ ભૂમિકા મેં હૈ ઉસ ભૂમિકા કા અનુસંધાન કરકે ભવભ્રમણ કા પહેલી ભૂમિકા ભવ પરિભ્રમણ કે ભય કી હૈ, તો ઉસ કારણ સે વો જાયેગા, વો થોડા કમજોર પડેગા. ફિર આગે જૈસે જાયેગા ઉતના કમજોર કમજોર હોતે 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 ફિર બદલેગા.
પરિભ્રમણ કે વેદના મેં આને કે લિયે વો,
હાં ના, ઉસકો ખેદ કા કારણ બનના ચાહીએ. ऐसे परिणाम करके ने हमने परिभ्रमण किया है और अभी भी यही कारण चला चल रहा है. बहुत बड़ी चिंता का विषय है ये. आगे भेद ज्ञान के प्रयोग में बहुत अच्छा प्रयोग होता है इसका, कि मेरा अस्तित्व में यहाँ देखूं वहाँ कैसे देखता हूँ, जो मेरा अस्तित्व ही वहाँ नहीं है मैं अपनापन कैसे देखता हूँ. ये प्रयोग बहुत बढ़िया है, लेकिन अभी शुरू में ये प्रयोग हो नहीं सकता. शुरू में तो ये परिभ्रमण का कारण लिखने से ही कमजोर पड़ेगा. वो अभी લાઇટલી નહીં લેના હે.
હમારે પરિણામ મેં ઉસકા ટેસ્ટ યે હે કે આત્મચિંતન પર ભાવના દ્રઢ
હોય. હાં, હમારા અકલ્યાણ હોતા હે એસે પરિવાર કે સદસ્ય મેં અપનાપન કરને સે હમારી આત્મભાવના કો નુકસાન પહોંચતા હે. હમારી ભાવના કમજોર હોતી હે, ભાવના વિરુદ્ધ એ પરિણામ હૈ. ભાવના વિરુદ્ધ પરિણામ હોને સે ઉસકા ખેદ આના ચાહીએ, અકુલાટ હોના હો જાની ચાહીએ, મૂંઝવણ હો જાની ચાહીએ. ભાવના વિરુદ્ધ પરિણામ હોતા હૈ ઇસલિયે.
આજે સ્કૂલમાં મેમ એમને ચૂઝ કરી હતી એક સોંગ ગાવા માટે મંડેના બેસી ઓટ સેરેમની છે અમારા સ્કૂલમાં એટલે ગાવાનું છે. તો એમાં મેમે મને ચૂઝ કરેલું અને કીધેલું કે હું તમને પ્રેક્ટિસ કરવા માટે બોલાવીશ. પછી આજે મેમને કહેવા જવાનું હતું કે પ્રેક્ટિસ કરવાની છે. તો પછી મેમ પોતે ન આવ્યા અને અમે જવું પડ્યું અને એમાં અપેક્ષા બુદ્ધિ પણ રહ્યા કરતી હતી કે મેમ આવે અને પ્રેક્ટિસ કરવા માટે લઈ જાય. અને પછી મારી એક ફ્રેન્ડ છે તો એને ખબર હતું કે મેમ ક્યાં છે, મને નહોતી ખબર. એટલે એ અમે બધાને લઈ જવાની હતી મેમ પાસે પૂછવા કે ક્યારે કરવાનું છે. તો ભાઈ એમાં એને એ પણ મન નો લઈ ગઈ, એટલે એના પ્રતિ પણ અપેક્ષા બુદ્ધિ હતી કે એ મન લઈ જશે. ભાઈ મ્યુઝિકમાં શોખ પણ થતું હતું, મેમ પ્રત્યે અને મારી ફ્રેન્ડ પ્રત્યે બે પ્રત્યે અપેક્ષા બુદ્ધિ રહ્યા કરતી હતી.
અપેક્ષા બુદ્ધિ બધી પડી છે, કેટલું દુઃખી થવું છે, અપેક્ષાઓ રાખી રાખીને કેટલું દુઃખી થવું.
પછી ત્યારે એમ પણ લાગતું હતું કે આમાં દુઃખ છે, પણ એ છૂટાતું નહોતું. એક વાર એ ખ્યાલ આવ્યો પછી તો છોડી દીધું, પણ ભાઈ આ થઈ ગયું હતું.
પોતાના કામે નથી લાગતા એટલે આ બધું ગડબડ બધે થાય છે.
બપોરે પ્લાસ્ટિક મટીરિયલ્સ લેવાની દુકાને ગયા હતા ને, તો રમકડું જોઈને ભાઈને બાબા માટે રમકડું લેવાનો એક ભાવ આવી ગયો. મને તરત સાવધાન થઈ ગઈ કે હજી મને કેમ ત્યાં મારાપણું ચાલે છે, મારે કોઈ નિસ્બત નથી. અત્યારે ઉદય ભાવ પણ નથી મારી સાથે એની સાથે રહેવાનો, છતાં પણ મને પરિણતિ રૂપે આ ભાવ કેમ ચાલ્યા કરે છે.
અંદર ઉદય આવ્યો, પરિણતિ તો પડી હતી. રમકડું જોયું ત્યાં અંદર ઉદય ચાલુ થયો, રમકડું નિમિત્ત પડ્યું. જો પરિણતિ તો ચાલુ હોય, ભલે ને તમે અહીંયા રહ્યો ત્યાં તમે ક્યાંય ન રહેતા હોય.
હા ભાઈ, પરિણતિ રૂપે ચાલ્યા કરે ત્યારે વર્તમાન ઉદય નથી એની સાથે. આમ
વર્તમાન ઉદય બહારમાં નથી, પણ અંદરમાં જેવો ઉદય આવ્યો એટલે રમકડું નિમિત્ત પડ્યું. અંદરમાં ઉદય આવ્યો, રમકડું જોયું, એ નિમિત્ત પડ્યો. પછી તો બાબો યાદ આવ્યો એમ થાય. આવું છે, પોતાપણું ખલાસ ન કરો. પદાર્થ નિર્ણય થયા સુધી, ત્યાં સુધી આ બધા પરિણામો જે કર્યા છે એ ઉદયમાં આવવાના. પરિણામો તો પોતે કર્યા છે, અત્યારે કરશે પાછો ફરીને ઉદય આવશે એનો. અત્યારે જે પરિણામ થયા એ પાછો ઉદય આવશે. આમનામ ચક્કર ચાલવાનો. ઉદયમાંથી અનુદય ભાવમાં ન આવો ત્યાં સુધી છૂટવું મુશ્કેલ છે. આજે મુમુક્ષુતા આરોહણ કર્મ છે એ એક જ્ઞાનીઓની યોજના છે. એમથી છૂટીને અનુદય પરિણામમાં આવવાની યોજના છે. બધા જીવનની આ સંસારમાં હાલત છે. પૂર્વે જે જે પરિણામો કર્યા છે એનો ઉદય આવે છે, પાછા એવા ને એવા પરિણામ કરીને પાછો ફરી એવા ઉદય આવે એવી પોતેનું પોતે વ્યવસ્થા કરી નાખે છે. ઉલટી પરિણામે છૂટી નથી શકતો.
રસોડામાં પણ હજી આગ્રહ કર્યા છે. સવારના હું ને બધા બેન થેપલા બનાવતા હતા, મેં એમને કીધું બે ત્રણ વખત મારાથી એવા પરિણામ ચાલી ગયા કે તમે સ્લો ગેસ પર કરો જરા કાળા નો તરત શું હજી અવકીમ આગ્રહ કર્યા છે. મને ગભરાટ પણ થતો તો છતાં પણ એ આગ્રહ મારો ચાલુ રહ્યો. જે વસ્તુથી તદ્દન ઉદાસીનતા આવી જોઈએ હજી
ખોરાકના પૂતગળો આત્મામાં થોડા આવે છે. એક રજકણ આત્મામાં ભળતો નથી. છ કલાકે વિષ્ઠા થઈ જાય છે. શરીર વિષ્ઠા બનાવવાનું કારખાનું છે. મોંથી કાંઈ સમજાતું નથી. વાસ્તવિક સમજાતું નથી મોહને લીધે. નિવૃત્તિ વાળાને તો લગભગ ખાવા પીવાની પરિણતિ થઈ જાય છે, આવવું જોઈએ ને આવવું જોઈએ ને આમ જોઈએ ને તેમ જોઈએ ને, આ શરીરને ઠીક પડે ને આ શરીરને અનુકૂળ પડે ને આ શરીરને પ્રતિકૂળ પડે ને, અને એમાં ઘણી આકુળતા હોવા છતાં આકુળતા દેખાતી નથી. મોટી તકલીફ તો એ, તકલીફની વાત તો એ છે, એ બધા પરિણામો ઘણા આકુળતા વાળા હોવા છતાં આકુળતા દેખાતી નથી. રોજ વાત ચાલે છે કે આંખું વીંચીને ખાઈ લેવું, આંખું વીંચી જ આવે, નહીં તો ખાતા પહેલા ઉઘાડી રાખો તો ખાતી વખતે તો વીંચાય ક્યાંથી? બનતી હોય રસોઈ ત્યાં રસોડામાં જ આંખ ખુલ્લી હોય ત્યાં ખાતી વખતે ક્યાંથી બંધ થવાની હતી? થોડી બી સાવધાની ન હોય ત્યારે એવું થાય ને. ભાવનાને ચોંટ લાગે, આત્મકલ્યાણથી વિરુદ્ધ પરિણામો છે આ બધા. આપણી ભાવના આત્મકલ્યાણની છે તો ભાવનાને ઠેસ વાગે તો જાગૃતિ તો આવવી જોઈએ ને. હાલતા હાલતા ઠેસ વાગે તો કેમ જાગૃતિ આવે છે? ત્યારે પથ્થરો નીચે નીચે પથરા છે, રસ્તો સીધો નથી, પથરાવાળો રસ્તો, ફરીને ઠેસ ન આવે કેમ જાગૃતિ આવે છે? 56 વિચાર કરતાં કરતાં હાલીએ છીએ તો જાગૃત રહીએ છીએ, ઠેસ ન આવે. તો ભાવનાને ઠેસ પહોંચે તો જાગૃતિ આવવી જોઈએ. ઘૂંટાઈ ગયું છે બહુ, જમવામાં સારા નરસું પણ બહુ ઘૂંટાઈ ગયું હોય ને, એટલે સહેજે સહેજે પરિણામ થાય ને એનું દુઃખ ન લાગે. તો ક્યાં સુધી કરવાનું? હવે વર્ષોથી સત્સંગ કરતા હોય તો ખૂબ જાગૃતિ આવવી જોઈએ.
ભાઈશ્રી, પેલો મારો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે બોમ્બેનો, એનો જે લેટર આવેલો, એટલે આમ તો શું છે કે મારે એને અમુક પેપર્સ અહીંથી મોકલાવવાના જ હતા રિટર્ન ફાઇલ કરવા માટે, એટલે આજે એને એક ચિઠ્ઠી તો લખવાનો જ હતો હું સાથે સાથે એટેચિંગ લેટર, એટલે આજે મેં વળી એનું પોસ્ટકાર્ડ આવ્યું એટલે વાંચીને મને થોડો આનંદ થયો, એમ કે એને કંઈક સારા વિચાર આવ્યા. જ્યારે હું એને સવારે ચિઠ્ઠી લખવા બેઠો એટલે સાથે 7-8 લાઇન બીજી બી લખી અને આ લેટર જે આવ્યો એની બાબતમાં, આમ તો એણે કાંઈ લેટરમાં આપણને કાંઈ પૂછાયું નહોતું, પણ મને એવું લાગ્યું કે એટલે મેં અમુક પત્રના રેફરન્સ લખ્યા કે 83 છે, 195, 128, 609, એટલે અમુક પત્રના નંબર મેં લખીને આપ્યા ને કે આ પત્ર વાંચવા યોગ્ય છે એમ કરીને. એટલે એ લખતો હતો ત્યારે મને એ ન સમજાણું કે હું આવી રીતે ઉપદેશક બનીને હું આ લખું છું કે એક સદ્ભાવનાથી લખું છું, એટલે ભેદ બે વચ્ચે હું છાંટી ન શકી કોઈ વખતે. પછી મને નક્કી તો કરેલું કે પછી આપને વંચાવી દઈશું, એટલે કંઈક અઘટિત અથવા આપણાથી અયોગ્ય ન લખાઈ જાય અથવા ઉપદેશકપણામાં આવીને આપણે ન લખતા હોઈએ કંઈ, એટલે એ સમજાયું નહીં મને આજે લખતી વખતે. એમ કે હું અંદરમાં એમ હતું કે જો એમનું થોડુંક ધ્યાન જાય આ બાજુ તો થોડો પરિચય બી છે મને એનો, એટલે તો થોડોક ફાયદો થાય એને એ વિચાર હતો અંદરમાં. એટલે આમ પોસ્ટકાર્ડ મેં તો કાંઈ પૂછાયું નથી આપણને કે ભાઈ કે લખજો એવું કાંઈ, પણ મેં સામેથી લખ્યું આવી રીતે, એટલે એમાં શું ગણાય?
તમારે શું લખ્યું છે એના ટોન ઉપરથી તમે ખ્યાલ આવે.
અચ્છા,
કેવા ટોનમાં લખાયેલું છે એના ઉપરથી ખ્યાલ
આવે. બરાબર.
કોઈ સ્ત્રીને જોઈએ ને, કોઈ છોકરીને જોઈએ રસ્તા ઉપર, કોઈ છોકરીઓને કે કોઈ સ્ત્રીને જોઈએ ને ઘણી વાર, તો એના એના શરીર ઉપર ટૂંકમાં નિરીક્ષણ થઈ જાય આખું, એવી રીતના પરિણામ ભાઈ છે ઘણી વખત થઈ જાય છે. મેં ક્યારેય એની ચર્ચા નથી કરી. ક્યારેક વધારે કંઈ આગળ ભાવ ચાલી જાય તો દોષરૂપ લાગતું હતું, બાકી એવું દોષરૂપ નહોતું લાગતું ભાઈ છે. એક સહેજ થઈ જતું હતું મારાથી, જેમ પરિણતિ રૂપ કહેવાય ને એમ. તો પછી આજે એવી રીતે એક વખત નજર ગઈ હતી ને ત્યારે પછી ખ્યાલ આવ્યો કે આ બહુ મોટી ભૂલ થાય છે, અને એમાં પરિભ્રમણને જોવાની એક પ્રયત્ન કરેલો, તો એની ગંભીરતા પછી ત્યારે ભાસી લે એમ. અને આ ભૂલ મારાથી ઘણી વખત થાય છે, અને હવે એ જ્યારે જ્યારે મતલબ હવે આવી રીતે થશે ત્યારે જાગૃતિ રાખીને એને કાઢી નાખ્યું છે પછી, એમ એક થયું હતું ત્યારે. અત્યાર સુધી મને એ નોર્મલ કોર્સમાં લાગતું હતું, મને કોઈ એવી બહુ મોટી ભૂલ હોય એવું નહોતું લાગતું પછી. અગર તો જ્યારે લાગતું હતું ત્યારે મેં આપની અરે ચર્ચા નથી કરી, એમ પણ થયું.
હળવું ન લેવું.
જી ભાઈ, ભૂલ થઈ ગઈ અત્યાર સુધી
હળવું નહીં લેવું.
બીજું ભાઈ, સાંજે આપણે વોકિંગમાં વાત થઈ હતી ને ઓલી, આપણે પ્રવચનમાં ધીરુભાઈ ભાઈની વાળી વાત થયેલી ને, જરા વાત જે ચાલી ગઈ તેમાં પછી પછી હું ઘરે ગયો ને ત્યારે મમ્મીએ મને જરા પૂછ્યું એવી રીતે કે તારો ઈરાદો એવો નહોતો ને, મમ્મી પપ્પાને સંભળાવવાનો ઈરાદો નહોતો ને એમ, એવી રીતે. એટલે પછી મારો તો ત્યારે હું બોલ્યો ત્યારે મારો કોઈ એવો ઈરાદો નહોતો, મેં તપાસી લીધેલું પછી એ લોકોને પર્ટિક્યુલરલી કહેવાનું. જ્યારે મને જ્યારે મને એ વાતની ખબર પડેલી ને પછી, ત્યારે મને એમના માટે એ લોકો માટે એમ થયું હતું કે આ લોકો નથી કહેતા તો એ લોકોને નુકસાન થાય એમ ત્યારે વિચાર આવેલો. એ રીતે જ પછી આજે તે એવી રીતે પરિણામ ચાલ્યા હતા, હું બોલ્યો હતો. મને કોઈ એ લોકોને પછી સંભળાવવાનો કોઈ હેતુ નહોતો એમાં. એણે મને બે વખત વાળીને જરાક આમ તાણીને મને પૂછ્યું મને એવી રીતે. એટલે મેં પછી ચેક કરીને જવાબ આપ્યો હતો. મેં આમનામ સીધો જવાબ નહોતો આપ્યો કે મારો એવો કોઈ ઇન્ટેન્શન નહોતો. એ કે અમે લોકો બે જ હતા ત્યારે હાજરમાં વોકિંગમાં, એટલે બીજું તો કોઈ એવું કોઈ હતું નહીં, તો અમને સંભળાવવાનો આલો નહોતો ને એમ પછી. એટલે મેં પછી એને એમ તો કીધું, પછી ભૂલ શું થઈ મારી? એટલે મેં પછી એમ એને કીધું કે એ તો એટલે તમારે એ ચેક કરવાનો વિષય છે ત્યારે. એટલે આ વાત તમને ખ્યાલમાં આવી તો તમારે ત્યારે શું થયું હતું ત્યારે તમને, એ તમારે ચેક કરવાનો વિષય છે એવું ભાઈ મારાથી એને કહેવાય ગયું. એટલે પછી મને ખેદી થતો અને એને એને ઘણું દુઃખ થયું હતું એ વાતનું. એટલે મેં એની માફી માગી લીધી. પણ મારાથી ભાઈ મને મારામાં ગંભીરતાની ઓછપ છે કે કેવી રીતે મને ક્યારે શું બોલવું જોઈએ ને ભાઈ નથી ખ્યાલ આવતો.
પ્રકૃતિમાં ઉતાવળની પ્રકૃતિ છે.
પણ ભાઈ મારો ઇન્ટેન્શન કોઈ ખરાબ નહોતો એ મને સ્પષ્ટ છે.
એ તો ઠીક છે.
હા,
ભલે ખરાબ નહોતો પણ થતા તે.
જી બસ,
આપણે મર્યાદામાં
ના ભાઈ, મારે એ ભૂલ થાય છે એ જ મારે વ્યક્ત કરીશ. મારે કોઈ બીજી વાત નથી. મારાથી જે બીજાને દુઃખ લાગી જાય છે હું જે બોલું છું, મારી ઘણી જગ્યાએથી એવી ફરિયાદ છે કે મારું રફલી મારું બિહેવિયર થઈ જાય છે, તો મારે એ કાઢવું છે એ જ. આમ તો વાત મારે કરવાનો હેતુ તો એ જ છે ભાઈ,
મુખ્ય વાત એ.
જી ભાઈ,
કાલે જે વાત થઈ ને સવારે જયારે વોકિંગમાં વાત થઈ ને નીરવ માટેની, જે મને પરિણામ ચાલી ગયેલા, પછી બપોરે મિતાબેને સારું માર્ગદર્શન આપ્યું. એમણે એમ કીધું કે તમને, મેં કીધું ને મેં જમી પણ લીધું હતું, તો કે તમને ગળે કેમ ઉતર્યું એમ, એનો ખેદ વધારે થવો જોઈએ. જમી શા માટે લીધું? મને ત્યારે કઈ એવું કઈ ખ્યાલ ન એવું આમ. એટલું તમને દુઃખ લાગ્યું, તમે એટલું રડ્યા, તમને તો પછી તમને એનું ખાવાનું ભાવવું ન જોઈએ એમ, કે ગળે જ ન કોળે ઉતરવો જોઈએ, ત્યાર મને ન ખ્યાલ આવ્યો.
વધારે ખેદ થાય તો ચિંતના ને વેદનામાં આવી શકાય, નહીતર પાછું એવું ને એવું ફરી નથી આ કરે, ઉપર છેલ્લું થયા કરે.
ભાઈ મને સેવ ટમેટા ને શાક પ્રત્યે જરા અણગમો છે, ગળ્યું ભાવે એમ. સેવ ટમેટા નું શાક ગળ્યું હોય ને એટલે મને ન ભાવે એવું છે એમ મગજમાં. પણ આજે બનાવ્યું હતું તો ખાધું, પછી એમ એમ નથી લાગ્યું કે મને નથી ભાવતું એવું. બધું આ મારું ખોટો છે કોન્સેપ્ટ,
કલ્પના જોઈએ છે, બીજું કઈ નથી. ભાવવા ન ભાવવું, ફાવવું ન ફાવવા જેવી ચીજ મુમુક્ષુને હોવી જોઈએ, એવો એક કોન્સેપ્ટ હોય છે. આવું મારે હોવું જ ન હતું. એ તો સારો એવો પુરુષાર્થ માગે ત્યારે દેખાય એવો વિષય છે, એટલે એની પાછળ પાછળ પડવું જોઈએ. સામાન્ય રોગની ચિંતા થાય છે, શરીરનો એક રોગ છે એની ચિંતા થાય છે કે નથી થતી, કે થાય છે. તો મરણની ચિંતા તો એથી મોટી હોય, અને અનંત મરણની એથી મોટી હોય, કેમ એમ નથી થતો? સમજી શકાય એવી વાત છે ને? એમ કેમ કે એવો મોહ બળવાન છે, સાદું ગણિત પણ કામ નથી કરતું આપણું. ગંભીર થઈ જવું, ગંભીરતા વિશે સાંભળવું જોઈએ.
આ મારી વિરુદ્ધ કંઈક રિપોર્ટ કર્યો એટલે એમ કે પછી મને ત્યારે એમ મનમાં તો એમ બીજું કંઈ એમ થયું કે આ કેમ ખોટું આવી રીતે કરતા હશે, એટલું મને ચિંતા એમ ઓલું થયું પરિણામ ઉપર. પણ પછી આપે કાલે જે કીધું હતું ને,
કેવા ન્યુટ્રલ
ગેંગ, હું ન્યુટ્રલ છું. અમારી ગેંગ છે ને તટસ્થપણે અવલોકન કરે છે ગાડીનું ચેકિંગ,
ન્યુટ્રલ.
હા, એટલે તટસ્થ રહીને ચેકિંગ તો ઘણા કરે છે, પણ અમે તટસ્થ રહીને કરીએ, મધ્યસ્થ રહીને. એ મારી ડ્યુટી છે. ગમે મને તો ખ્યાલ, પણ હવે એ અમે ચેકિંગ કરીએ ને એટલે એને તો આજે તો કોઈ સાચું કે એટલે ગમે એમ કડવા લાગશે, આપણે તો કોઈ મિસબિહેવિયર નથી. એટલે ત્યારે મારા પરિણામમાં એમ મનમાં થયું કે આ કેમ આમ ખોટું. પછી આપણે કાલે કીધું ને ગમે એ આવે તો આપણે થોડું નહીં કરવું, પ્રસન્નતા આવી ગમે પ્રતિકૂળતા આવે, એટલે એ પરિણામ મેં મારે એટલા થોભ્યા રહ્યા હતા.
પૈસી હમણાં ઓલે બજારમાં શાકભાજીને લઈને હડતાલ સ્ટ્રાઇક ઉપર ગયા છે ને એ લોકો, ગઈકાલે હું બજારમાં ગયો હતો શાકભાજીની હવે ફ્રૂટ લેવા માટે, એટલે મને ફ્રૂટવાળાએ કીધેલું કે ભાઈ 2-3 દિવસ બધા સ્ટ્રાઇક ચાલશે એમ, એટલે એણે મને સાથે એમે કીધેલું કે આપણી દુકાનમાં મળશે ફ્રૂટ એમ, આપણી દુકાનમાં ફ્રૂટ મળશે એટલે એ લોકોને તો જેટલું સ્ટોકમાં પડ્યો હોય તો વેચે, એ લોકો બહારથી જે નવું આવવાનું હોય એ ન આવે. તો ભૂલ ભાઈ શી રીતે થઈ કે હું ચારુને કહેવાનું જ ભૂલી ગયો કે ભાઈ મને બજારમાં સ્ટ્રાઇક થવાની છે એમ, એટલે ભૂલ એ પ્રમાણે થઈ કે ભાઈ શી આપનું ફ્રૂટ તો પછી 2-3 દિવસ અટકી જાય સાવ કાંઈ ન હોય એટલે. છેક બપોરે નંદિની ભાભીનો બપોરે 12 વાગે આજે ફોન આવ્યો, એટલે એ લોકો બંને ફોન ઉપર વાત કરતા હતા ત્યારે મને યાદ આવ્યું કે આ બજારમાં હડતાલ પડવાની, એટલે એ એક ભાઈ છે ભૂલ બહુ મોટી થઈ ગઈ એમ કે
બધી ફ્રૂટ ન ખાય તો શું વાંધો આવે
ભાઈ છે. તો મને પછી મને એવું લાગ્યું આમ ગંભીરતા નો નથી એવું લાગ્યું મને. આ બધી વાતમાં જે મોટી મોટી વાત જે છે એ ભૂલાઈ જાય છે મગજમાંથી, એમાં એવું લાગ્યું કે ગંભીરતા નથી મારામાં, ઓછી છે ગંભીરતા.
ભૂલાઈ જાય એવું કાંઈ નહીં, મોટી વાતે ભૂલાઈ જાય એવું કાંઈ નહીં. મતિ જ્ઞાનનો સ્વભાવ છે સ્મરણ વિસ્મરણ થયા જ કરે, વિક્ષોભ સમજ એ ટાઈપનો છે.
તો આપ જો એ બરાબર છે, મને મારી સાઈડથી તો ભૂલ મોટી થઈ ગઈ. વૈશ્વિક બીજું પૂજા માટે બી અધિકાર બુદ્ધિના પરિણામ રહે છે, પૂજા પ્રત્યે અધિકાર બુદ્ધિના અને પોતાપણાના પરિણામ દેખાય છે અંદરમાં. જેમ કે આજે સવારે એની સ્કૂલ બસ આવીને બગડી ગઈ હતી, સત્સંગમાંથી ઘરે ગયા ત્યારે એ ત્યાં નીચે ઊભેલી, એટલે કે મને મૂકી જાઉં સ્કૂલમાં. આજે એકચ્યુઅલી એ લોકોનો કાંઈક સ્પોર્ટ્સ ડે હતો, સ્કૂલ નહોતી આજે, એટલે સ્પોર્ટ્સ ડેમાં એ લોકો કંઈક એ લોકોને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઈ જવાના હતા નવા, એટલે મને એમ થયું કે હવે 8:30 તો થઈ ગયા હતા, 10:30 એ લોકો છૂટી જવાના હતા પાછા. મેં એમ કીધું આજે પહેલો દિવસ છે નહીં જાય તો ચાલશે, પણ એ કે ના મારે જવું જ છે. એ વખતે અંદર વાયસી અણગમાના પરિણામ થયા, એટલે એક જે ઉદય સામે આવ્યો એને સહજ રીતે જે ઠીક છે ભાઈ ચાલો મૂકી આવીએ એવું ન આવ્યું અંદરમાં, પણ એક જવાનો કંટાળો આવ્યો છે ત્યાં સુધી જવાનો. તો પછી મેં એને કીધું ફૂલ સ્કૂલમાં ફોન કરી જોઈએ, કંઈક ગડબડ હશે તો ખાલી એમાં શું ધક્કો થશે. એટલે એણે તો કીધું કે બસ બગડી ગઈ છે ને બીજી બસ નીકળી ગઈ છે, પણ પછી બસ ક્યારે નીકળી અહીંયા આવી ગઈ નથી આવી ગઈ તો આપણને ખબર ન પડે કાંઈ. પછી એને મૂકવા હું નાસ્તો કરીને જતો હતો, તો રસ્તામાં અહીંયા શાંતિનાથમાં વરુણ અને સ્વાતિ બે ઉભેલા, એને કીધું કે ભાઈ બસ નીકળી ગઈ છે હમણાં આવશે અહીંયા, એટલે મેં ચાલો અહીંયાથી પતી ગયું આપણું. એ વખતે સ્વાતિ ને પૂજા બે ઉભેલા બાજુમાં, ત્યારે હું એ જ કોશિશ કરતો હતો જોવાની કે ભાઈ આમાં મને મારાપણું લાગે છે ને આમાં નથી લાગતું. એક સાવ વિચિત્ર પરિણામ દેખાતા હતા મારા અંદરમાં કે આ કેવી પરિસ્થિતિ છે અંદરની, એકમાં લાગે છે એકમાં નથી લાગતું. અને એ જ્યારે એણે કીધું ના મારે જવું છે ત્યારે બી એક આ એક ઉદયનો અસ્વીકાર થતો હતો અંદરમાં, અને અંદરમાં જાણે આપણે કીધું ને એણે માન્યું નહીં એની પ્રત્યે બી એટલે અણગમાના પરિણામ થયા હતા. એવી રીતે બીજા પ્રસંગમાં મેં એને કંઈક કામ કીધેલું બપોરે, તો એણે ન કર્યું, એટલે કે તમે કરી લ્યો એમ, તો ત્યારે બી એમ અંદરમાં અણગમાના પરિણામ દેખાણા અને અધિકાર બુદ્ધિ પણ દેખાણી કે એને કરવું જોઈએ કામ. એમાં ભાઈશી થાય છે શું કે જે આ પરિણામ પકડાય છે આવી રીતે અને એની જે ગંભીરતા ભાસવી જોઈએ અંદરમાં એ ગંભીરતા ન લાગી મને, એટલે પછી આ દેખાણા પછી હું તરત ઓલો જે ઓપરેટર આવેલો એને ઇન્સ્ટ્રક્શન આપવામાં પડી ગયો કે તમારે આ કરવાનું છે ઓલું કરવાનું છે એમ કરીને, અને પછી તરત વરુણમાં જવું હતું એટલે વરુણમાં જવા માટે હું નીકળી ગયો. એ દોષને અંદરમાં ભાઈ છે લાઇટલી લેવાતા હોય એવું લાગ્યું અંદરમાં, જેમ કે આ અધિકારી બુદ્ધિ અને અસરળતા જે થઈ એટલે તપાસ થાય એવું લાગ્યું કે એ દોષની ગંભીરતા નથી ભાસતી. એટલે એની પર જે ખેદ, તીવ્ર ખેદ અને પશ્ચાતાપ ચાલવો જોઈએ એ ન થયું કાંઈ એમાં,
તો થોડો ફેર પડે નહીં તો ફેર ન પડે.
અને એમાં પાછું એ દેખાતું હતું કે દોષથી જે છૂટી જવાની જે અંદર અભિપ્રાય હોવો જોઈએ, જે ગંભીરતા નથી આવી એની, એના મૂળમાં આ દેખાય છે કે ભાઈ દોષથી છૂટી જવું છે એવો અભિપ્રાય નથી અંદરમાં. નહીં તો અભિપ્રાય વિરુદ્ધ પરિણામ થાય તો એ દોષનો ખેદ અને પશ્ચાતાપ જરૂર થાય. લાઇટલી જે લેવાય છે એ વધારે મોટો દોષ દેખાય એની અંદર.
એટલે પછી રિપીટેડલી થાય, નહીતર ફેર પડે.
આજે ભાઈશી જે ત્યાં વરુણ ઇન્ટરનેટમાં જઈએ છીએ ત્યાં કામ કરવા માટે, તો જે કાલે જે પરિણામની મેં વાત કરેલી કે ત્યાં જે છોકરીઓ હોય છે ત્યાં એના નજર જાય છે મારી, એટલે આજે ગયો હતો એટલે કાલે આપે કીધેલું ને ગંભીર થઈ જવું એમ, એટલે આજે એ પ્રયાસ ત્યાં સિન્સિયરલી કરેલો અને આજે એવી રીતે કાંઈ નજર નહોતી ગઈ મારી ત્યાં. લાગ્યું એટલે એ વખતે એ વાત સ્મરણમાં આવી ગઈ હતી અંદર જતાં પહેલાં જ, એમ કે આપણે અહીંયા એન્ટ્રી લઈએ છીએ એની પહેલાં આપણે ચેતીને જવાનું છે અંદર, અને આપણે બોર્ડર ક્રોસ નથી કરવાની.
કાલે કીધેલું કે આવું જોઈએ કમ્પલસરી છે, અને પછી એ લોકોએ બસ ન મૂકી એટલે મને અંદરથી દ્વેષ થતું હતું કે એ લોકો તો કહે છે કે આવવાનું કમ્પલસરી છે અને પછી બસ નથી મોકલતા, પછી એમ થતું હતું. પછી તમે કીધેલું છે મને કે દ્વેષના પરિણામ ન થવા જોઈએ, પછી તો પણ થઈ જાય છે.
રાગો એટલે દ્વેષ થાય, રાગ નો પોસાય એટલે દ્વેષ થાય.
પછી પણ
આત્મા, આત્માને શું પણ એમાં બસ ન આવે.
પછી આ જવાનું મળ્યું ને એટલે
તો પેલા ભણવાની નહોતી, હવે આ બધું કેમ એટલું બધું વધી ગયું? હે, તો આત્મકલ્યાણ કરવા માટે ભણવાની નહોતી, હવે તો પછી બહુ રાગ ને દ્વેષ થવા માંડ્યા. હે, બહુ ગડબડ છે.
પછી એને સાથે પણ પરિણામ હતા કે જે પણ રિક્ષાવાળા જે પણ લોકો ચિલ્ડ્રન અમારા સ્કૂલમાંથી રિક્ષામાં જતા હશે એમને મળી ગયું હશે એમ, તો હું રિક્ષામાં બેસીને વહી જાત તો એમ એમ થતું.